તારીખ 4/11/1993 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 116 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138
સમયસાર કળષ્ટિકા આ સર્વ અધિકાર છે એમાં પણ સમ્યક દ્રષ્ટિનો અધિકાર છે આ કળશમાં સમ્યક દ્રષ્ટિ જીવ નિરાશ્રો છે શું સાબિત કર્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ તો નિરાશ્રો છે એટલે સમ્યક દ્રષ્ટિને આશ્રવ આશ્રવતો નથી કઈ રીતે આશ્રવ આશ્રવતો નથી એ કળશનો વિષય છે સમ્યક દ્રષ્ટિ જીવ જે રીતે નિરાશ્રવ છે તે કહે છે આ કળશમાં કઈ રીતે નિરાશ્રવ છે કેમ એને નિરાશ્રવ ગણીએ છીએ કે કહીએ છીએ એ વાત અહીંયા આચાર્ય મહારાજ કહે છે સંન્યસન નિજ બુદ્ધિ પૂર્વ મનીષમ રાગમ સમગ્રમ સ્વયં વારં વારં અબુદ્ધિપૂર્વમ અપીતમ જેતું સ્વશક્તિમ સ્પૃશન ઉચ્છિંદન પ્રવૃત્તિમેવ સકલાં જ્ઞાનસ્ય પૂર્ણો ભવન આત્મા નિત્ય નિરાશ્રવો ભવતિ હિ જ્ઞાની સ યદા સ્યાત્ તદા ખંડાન્વય સહિત અર્થ આત્મા યદા જ્ઞાને સ્યાત તદા નિત્ય નિરાશ્રવ ભવતિ અમૃતચંદ્રાચાર્ય દેવનું વચન છે સાદો અર્થ એ છે કે કોઈ પણ આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારથી જ્ઞાની થાય ત્યારથી નિત્ય સદાને માટે નિરાશ્રવ હોય છે અથવા સદાને માટે તે નિરાશ્રવ છે જ્ઞાની થયો ત્યારથી તે નિરાશ્રવ છે અમૃતચંદ્રાચાર્ય દેવનું વચન છે કે જ્યારે કોઈ પણ આત્મા જ્ઞાની થાય ત્યારે તે નિરાશ્રવ છે અલ્પાશ્રવને ગણ્યો જ નથી કેમ કે એ નગણ્ય છે ગણવા જેવો નથી જોકે કર્ણાનુયોગના અભ્યાસી વિદ્વાનો એવું કહે છે કે હજી તો અનંતાનું મંદિરની ચોકડીને દર્શન બે જ ગયા છે અથવા 41 પ્રકૃતિ ગઈ છે હજી 80 પ્રકૃતિ બાકી છે અમે 121 માંથી 41 ગઈ છે બીજી તો સમ્યક દ્રષ્ટિની હોય છે એટલે કઈ મિથ્યા દ્રષ્ટિનો સવાલ નથી રહેતો પણ 80 પ્રકૃતિ બાકી છે એનું શું આવો હિસાબ કિતાબ મૂકે છે પણ એ કર્ણાનું યોગનો હિસાબ તો આમ તો કર્ણ એટલે ગણિતાનું યોગ છે કર્ણાનું યોગનું બીજું નામ ગણિતાનું યોગ છે એટલે જે ગણિત ભણ્યા હોય એ ગણિતના આંકડા જ મૂક્યા ગણિતના સિદ્ધાંતોથી એટલે કર્ણાનું યોગના સિદ્ધાંતોથી અધ્યાત્મના સિદ્ધાંતોનો વિષય કોઈ જુદા પ્રકારનો છે અને એમાં કર્ણાનુયોગને ગૌણ કરવો પડે એવો વિષય છે જરા કર્ણાનુયોગને પકડવો એને ગમતું નથી કે આ તો કર્ણાનુયોગ તો ગણિત છે ગણિતને આંકડાને કેમ ગૌણ કરાય પણ આત્મહિતાર્થે ગૌણ કરવા પડે ગમે તેને પણ આત્મહિતાર્થે ગૌણ કરવામાં મુમુક્ષુ જીવને આત્માર્થી જીવને વાંધો હોવો જોઈએ ફરીથી પછી એ સિદ્ધાંત કરુણાનો યોગનો હોય કે એ સિદ્ધાંત દ્રવ્યાનો યોગનો હોય પણ જ્યાં આત્મહિતનું પ્રયોજન સિદ્ધ થતું હોય એટલે પ્રાપ્ત થતું હોય ત્યાં જો આગમના સિદ્ધાંતને ગૌણ કરવામાં વાંધો ન હોય અથવા વાંધો ન હોવો જોઈએ તો પછી લૌકિક વાતને તો ગૌણ કરવાનો પ્રશ્ન રહેતો જ નથી
પ્રશ્ન રહેતો જ નથી
તો એને ગૌણ કરવો જ જોઈએ કરણાનુયોગના અને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોને જ્યાં ગૌણ કરવા માટે આત્મહિતને મુખ્ય કરાય છે, તો આત્મહિતને મુખ્ય કરવા માટે લૌકિક બાબતોને ગૌણ કરવી પડે, એ તો સામાન્ય વાત છે. એને તો મુખ્ય કરવાનો પ્રશ્ન રહેતો જ નથી કે હોતો જ નથી. શું સરખામણી વાત છે ને, કેમ કે ચારે અનુયોગ તો શાસ્ત્ર છે, દેવ ગુરુ ને શાસ્ત્ર, તો શાસ્ત્ર ને ગૌણ કરવાનો અર્થ કે દેવગુરુ ને પણ ગૌણ કરી શકાય છે. આત્મહિત ના પ્રયોજન માં તો દેવગુરુ શાસ્ત્ર પણ ગૌણ થાય જ છે ને. દેવગુરુ શાસ્ત્ર ની આજ્ઞા પણ એ છે કે અમને તો ગૌણ કર ને તારા આત્મહિત ને તો મુખ્ય કર, અમારી આજ્ઞા છે. તો પછી લૌકિક બાબતો નો તો પ્રશ્ન જ કર, વિચાર કરવાનો રહેતો કે શાસ્ત્ર ના સિદ્ધાંતો ને ગૌણ કરે, લૌકિક બાબતો ને મુખ્ય કરે, સમાજ ને મુખ્ય કરે, લૌકિક બાબત ને મુખ્ય કરે, પોતાની અનુકૂળતા પ્રતિકૂળતા ને મુખ્ય કરે. આનું નામ વિપરીતતા, આનું નામ વિપરીતતા. આચરણ ગૌણ છે, કેમ કે જે કઈ કર્મ આશ્રવે છે એ આચરણ ને યોગ્ય આશ્રવે છે. શ્રદ્ધા ને જ્ઞાન ને કારણે કોઈ કર્મ એને આશ્રવતા નથી. શું શ્રદ્ધા જ્ઞાન ની પ્રધાનતા છે. આચરણ ગૌણ છે તો કઈ ગૌણ કેમ કર્યું, તો કઈ ગૌણ કરવા યોગ્ય છે એટલે ગૌણ કર્યું. સમ્યક દ્રષ્ટિ નું સ્વરૂપ સમજાવવું છે ને, સમ્યક દ્રષ્ટિ નું સ્વરૂપ સમજાવવું છે અને સમ્યક દર્શન ની મહત્તા પણ આ સમજાવી છે કે કેટલું મોટું કામ કરે છે. બહારમાં આખા લશ્કર નો વડો રાજા હોય દુશ્મન નો, એને જીતી લે તો પછી લશ્કર ને ગણતરી ના ગણે, ગણે પછી તો લશ્કર ઘણું બાકી છે જીતવાનું, એમ ગણે કે નહીં રાજા મર્યો ને તો લશ્કર તો તાબે થઈ જવાનો છે. ત્યાં ત્યાં એને નથી વાંધો આવતો. અહીંયા દર્શન નો રૂપી રાજા ને હેણ્યા છે તો એ કહે છે કે ના, હજી ફલાણું પ્રકૃતિ બાકી છે, હજી આ પ્રકૃતિ બાકી છે, હજી આનો બંધ થાય છે, હજી આનો બંધ, પણ હવે એ બધું લશ્કર છે. હવે લશ્કર ની ગણતરી ગણવા જેવી નથી. એક એક શબ્દ નો અર્થ કરે છે. જીવ દ્રવ જે કાળે અનંત કાળ થી વિભાવ મિથ્યાત્વ રૂપ પરિણામ હતો, જે કાળ એટલે જ્યારથી, જીવ દ્રવ જ્યારથી એટલે ક્યારથી કે અનંત કાળ થી વિભાવ અને મિથ્યાત્વ રૂપ પરિણામ હતો, પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવ રૂપ પરિણામ છૂટી જાય છે. જ્ઞાની થાય છે ત્યારે શું થાય છે, જ્ઞાની શ્યા તેનો અર્થ કરે છે કે પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવ પરિણામ છૂટી જાય છે અને સ્વભાવ સમ્યક્ત્વ રૂપ પરિણમે છે. એવો કોઈ જીવ હોય છે અથવા થાય છે ત્યારે, જ્યારથી જ્ઞાની થાય છે ત્યારથી, તે કાળથી માંડીને એટલે ત્યારથી નિકટ સામગ્રી નો એટલા માટે લીધું લાગે છે રાજમલજી, કે કોઈ જીવને સત્પુરુષ નો યોગ મળે છે તો કોઈ સંસ્કારી જીવને સત્શાસ્ત્ર નો યોગ મળે છે. આમ નિકટ સામગ્રી આ છે. બારમાં જે સંયોગ રૂપ સમીપ ની સામગ્રી શું છે કે સંસ્કારી જીવને કોઈ શાસ્ત્ર મળી જાય છે કુદરત, એટલે એ કુદરત ની વ્યવસ્થા છે, કુદરત એની સાથે બંધાયેલી છે, તો કોઈ જીવને સત્પુરુષ નો યોગ બની જાય છે અને એ જીવ મિથ્યાત્વ ને ત્યાગ કરે છે, મિથ્યાત્વ નો વિભાવ પરિણામ છૂટી જાય છે અથવા સમ્યક્ત્વ રૂપ પરિણમી જાય છે, સ્વભાવ રૂપે પરિણમી જાય છે. ત્યારથી માંડીને સમસ્ત આગામી કાળમાં નિત્ય, નિત્ય નો અર્થ કર્યો, સમસ્ત આગામી કાળમાં સર્વથા સર્વકાળ, એમ તો સર્વ ના લેવું જોઈએ, પણ સર્વ થાય લઈ લીધું છે. સર્વ થાય કે સર્વ પ્રકારે, પણ બપોરનો પ્રકાર ગણી લો ને ગણ્યો ને સર્વ થાય ગણી લીધો એને. શું જ્યારથી આત્મજ્ઞાન થયું ત્યારથી તે નિરાશ્રવ જ હોય છે, આશ્રવ નથી. એને કહેવાની જરૂર નથી કે એને બંધ નથી, એ પણ કહેવાની જરૂર નથી. કેમ કે જેને કારણ નથી એને એનું કાર્ય નથી, કારણ નથી એને કાર્ય નથી, કારણ ન હોય એને કાર્ય ક્યાંથી હોય. સમીક દ્રષ્ટિ જીવ નિરાશ્રવ છે અને નિર્બંધ પણ છે એમ લઈ લેવું. સર્વથા અને સર્વદા બે લઈ લીધું. સર્વકાળ એટલે સર્વદા, મૂળમાં તો નિત્ય જ છે, પણ રાજમલજી સર્વથા પણ એનો અર્થ કરે છે. ઠીક મહિમા બતાવો છે ને, સમ્યક દર્શનનો પ્રભાવ શું છે એ બતાવો છે, કે સમ્યક દર્શન થયું તો કે તું મુક્ત થઈ ગયો. જાણે સમ્યક દર્શન થયું ને તો મુક્ત થઈ ગયો, અને એવા જ એના પરિણામ હોય છે પાછા, એવા જ એના પરિણામ હોય છે. ઓછું લાગે છે, ઓછું પડે છે, બંધ મોક્ષ રહીત પોતાને અનુભવ કરે છે. મારું સ્વરૂપ તો ત્રિકાળ બંધ મોક્ષ રહીત છે, અનંત સુખ નું નિધાન મારામાં ભર્યું છે. હવે મારે જગત માં કોઈની પરવા નથી. પોતાનો અભિપ્રાય દિગંબર આચાર્ય ના નામે પ્રસિદ્ધ કર્યો. અભિપ્રાય પોતાનો છે, પોતાના નામે કહે છે, કોઈ જીલી શકે કોઈ ન જીલી શકે. દિગંબર ના આચાર્ય એમ કહે છે કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. દિગંબર ના આચાર્ય નામે પોતાના પોતાની વાત કરી છે. મોક્ષ થતો નથી, મોક્ષ તો સમજાય છે, અથવા આત્મા મોક્ષ સ્વરૂપ છે. ખરેખર તો મોક્ષ સ્વરૂપ છે ને, બંધ મોક્ષ થી રહે છે, પણ બંધ રૂપ નથી માટે મોક્ષ રૂપ છે એમ કહેવામાં આવે છે. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સર્વથા અને સર્વદા નિરાશ્રવ છે. આ સિદ્ધાંત કયો? આ અધ્યાત્મ નો સિદ્ધાંત કયો? કરુણાની યોગ નો ન કયો? અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે એમાં અધ્યાત્મ ની વાત આવે, એમાં કરુણાનું યોગ ની ના આવે. પછી કોઈ એમાં કરુણાનું યોગ લગાડે તો એને અધ્યાત્મ ન સમજાય. શું એમાં કોઈ કરુણાનું યોગ લગાડવા જાય કે જે યશી પ્રકૃતિ બાકી છે એનું શું, તો એને અધ્યાત્મ ન સમજાય. આમ વાત છે, નહીં નહીં લગાડવાની વાત તો એમ છે. જ્યાં જે કહેવા માંગે છે સમજવાની કોશિશ કરવી જોઈએ, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ સંદેહ કરશે કે સમ્યક દ્રષ્ટિ આશ્રવ સહિત છે કે આશ્રવ રહી છે, એ તો પૂર્વ કર્મ બધા એમ એમ છે, પ્રવૃત્તિ પણ પૂર્વ કર્મ અનુસાર છે. ત્યારે કોઈને સંદેહ થાય કે આશ્રવ વાળો ગણવો કે આશ્રવ વગરનો ગણવો સમ્યક દ્રષ્ટિ જીવને, સમાધાન આમ છે કે આશ્રવ રહી છે. પહેલી પહેલો જવાબ જરાક આપણે દઈએ છીએ, આશ્રવ સહી છે કે આશ્રવ રહી છે કે આશ્રવ રહી છે, પછી કેમ એ પછી સમજાવ છો. પહેલા સમજી લે કે આશ્રવ રહી છે. શું કરતો હતો કે આશ્રવ રહી છે એવું શું કરે છે? કે જેને લઈને આસુ વેદ સમ્યક દ્રષ્ટિ ને કહીએ છીએ, એવું શું કરે છે સમ્યક દ્રષ્ટિ, શું કરતો થતો એમ છે કે નિજ બુદ્ધિ પૂર્વ રાગમ સમગ્રમ અને સ્વયં સન્યસ્યમ પોતાના મનનું અવલંબન કરીને થાય છે જેટલા મોહ રાગ દ્વેષો અશુદ્ધ પરિણામ એવા જે રાગ પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ જે સમગ્ર અસંખ્યાત લોક માત્ર ભેદરૂપ છે તેને સમ્યકપણે ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વકાળમાં અને સમજે સર્વદા શરૂઆતથી માંડીને તે છેક સુધી અનંત કાળ પર્યંત આગામી સર્વકાળ એટલે ભવિષ્યના અનંત કાળ પર્યંત સ્વયં જ સહજ જ છોડતો થતો. શું કરવો એને 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 નિરાશ રૂપ્યો કે જે ભાવ એને થાય છે રાગાદી ભાવ એને કરતો નથી એને છોડે છે એમ કે છે. ત્યારે આચાર્ય મહારાજ એમ કે છે કે અમારી નજરમાં સમ્યક દ્રષ્ટિ રાગ કરતો નથી પણ અમારી નજરમાં તો અમે એને છોડતો જોઈએ છીએ, કરતો જોતા નથી પણ છોડતો જોઈએ છીએ, તારે અમારી દ્રષ્ટિમાં આ ફેર છે. અમે રાગ ને કરતો જોઈએ છે પણ રાગ ને કરતા તો થઈ ગયો છે પછી કેવી રીતે કરે? જે જીવ રાગ નો અકર્તા થયો છે એ રાગ ને તો કરતો નથી તો જ્ઞાતા રહે છે ત્યારે શું થાય છે કે છોડે છે, નાતા થાય છે ત્યારે એ રાગ ને છોડે છે. એક ગાંઠ હોય, એક માણસ ખોલતો હોય ત્યારે કોઈને ભ્રમ થાય કે આ કેમ ગાંઠ વાળે છે તો ભાઈ વાળતો નથી પણ છોડે છે. હવે ઠીક આમ છે એમ જે જે એને બાકી રહી ગઈ છે એનો એ નાશ કરતો જાય છે, બાકી રહેલા રાગ નો એ નાશ કરતો જાય છે. માટે અમે સમ્યક દ્રષ્ટિને નિરાશ્રવ કહીએ છીએ. સામગ્રી હોય છે કોને? સમ્યક દ્રષ્ટિને પણ. સમ્યક દ્રષ્ટિને પણ અનેક પ્રકારના કર્મ નો ઉદય આવે છે, અનેક પ્રકારની એને સંસાર સામગ્રી હોય છે, શરીરાદી સામગ્રી હોય છે, ભોગ ઉપભોગની પણ સામગ્રી એને હોય છે એમ કે છે. મુનિને ભોગ ઉપભોગ નથી, સમય દ્રષ્ટિને છે, બાકી છે ને પૂર્વકર્મના ઉદયથી. પૂર્વકર્મના ઉદયથી એમ કહો કે પૂર્વે કરેલા પોતાના અપરાધથી એમ કહો, બે એક વાત છે. શું? પોતે અપરાધ કર્યો છે ને એટલે પોતાના અપરાધ ને લઈને છે. શું? અનેક પ્રકારના કર્મ વર્તમાન અપરાધથી નથી એમ કે છે, પૂર્વના અપરાધથી છે. અનેક પ્રકારની સંસાર શરીર ભોગ સામગ્રી હોય છે. હવે શું થયું કે પૂર્વે દેણું કરેલું છે, પૂર્વે કરજ કર્યું છે, અત્યારે એ ચૂકવે છે. શું કરે છે? ચૂકવે છે. તો હવે ન્યાયની દ્રષ્ટિ આપણે વિચારીએ કે પૂર્વે કરેલું દાણું ન દેવું, કરજ પાછું ન દેવું, શું કરવું? જો એ કરજ ચૂકવે છે તો હવે ખોટું શું કરે છે? શું ખોટું કરે છે? તો ન્યાય સર્વાત છે. પૂર્વે કરેલું દેવું દઈ દે છે. પછી અસાતા કર્મ નો ઉદય આવે તો અસાતા, સાતા નો આવે તો સાતા, જે કઈ હોય તે અમે આ પ્રવૃત્તિ લોકો કઈક લેવા માટે વેપાર કરે છે. શું લખે છે? લોકો વેપાર કરે છે, શું કરવા કરે છે? કઈક લેવા માટે. અમે દેવા માટે કરીએ છીએ. શું લખે છે? અમે દેવા માટે કરીએ છીએ. શું લેવા માટે કરતા નથી, પણ દેવા માટે કરે. કેવી ગુડ વાણી છે અહીંયા કે છે એ પ્રમાણે. શું દેવું દઈએ? હા, રેવાશંકર નું દેવું છે, ભરપાઈ કરીએ છીએ અમે. શું નાના પ્રકારના કર્મના ઉદય, નાના પ્રકારની સંસાર શરીર ભોગ સામગ્રી હોય છે, એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો. શું ભોગવે છે એટલે શું છે? દેણું દે છે. હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું ઇત્યાદિ રૂપ રંજિત થતો નથી. ભોગવતી વખતે અજ્ઞાનીની જેમ એ રંજાયમાન થતો નથી એમ કે છે. શું ભિન્ન રહેતા હતા, શું એમને અસર નહોતી થતી? શું આપણને લાભ નુકસાન માં અસર થાય તો નવા કર્મ બંધાય છે. શું એ નવા નતા બાંધતા એમ છે. અસલમાં શું વાત છે અંદરમાં, કે જે કાંઈ લાભ નુકસાન થાય એ મારું થતું નથી. આપણે તો આપણું, પણ છોકરાનું થાય તો આપણને આપણું લાગે, પાડોશીનું ન લાગે, પણ છોકરાનું થાય તો લાગે. તો એનો અર્થ કે આપણે સંબંધ છે છોકરા સાથે, સંબંધ છે ને, સંબંધ છે એટલો બંધ છે, જેટલો સંબંધ એટલો બંધ છે. રાગ બંધન, રાગ તો રાગ બંધન છે. એ તો જ્યારે એ છૂટારીએ છે, થાય તો એ કોકનું થાય છે, એનો અંદરમાં કાંઈ પોતાને અસર થતી નથી, કે મારામાંથી કાંઈ ગયું, મારું કાંઈ ગયું, મારું કાંઈ મને કાંઈ આવ્યું, એવું કાંઈ અનુભવ થતો નથી. અનુભવમાં ફેર છે. શું આ અનુભવ જ્ઞાનનો વિષય છે, વિચારનો નહીં. એવો વિચાર થાય છે એમ નથી કેવું, એવું વિચારે છે એમ નહીં કે ભાઈ આ પૈસા આવ્યા તો મને એમ નથી આવ્યા એમ વિચાર કરે છે એમ નહીં, પૈસા ખોટ ગઈ તો મને ખોટ નથી ગઈ એમ વિચાર કરે છે એમ નહીં. શું એવો અનુભવ થાય છે, અનુભવ થાય છે એટલે છુટારીએ છે એમ. ઇત્યાદિ રૂપ રંજિત થતા નથી, શું રંગાતા નથી, કોઈ પણ ઉદયની સાથે રંગાતા નથી એમ કેવું છે. હું દેવ છું અથવા હું મનુષ્ય છું, સમ્યક દ્રષ્ટિ દેવ ને મનુષ્ય બે હોય ને, એને એમ લાગતું નથી કે હું દેવ મનુષ્ય છું. મનુષ્ય પર્યાયમાં હું મનુષ્ય છું એમ અનુભવ કરતા નથી એમ એને લાગતું નથી. એટલે આજ તો એમ લાગે કે લો શરીરની ઉંમર થઈ એટલે હું વૃદ્ધ થયો. ઉંમર તો શરીરની થઈ છે, આત્માની નહીં. હું વૃદ્ધ થયો એમ લાગે એને. હું મનુષ્ય છું નહીં પછી વૃદ્ધ થવાનો પ્રશ્ન રહેતો નથી, ત્યાર પછીની વાત છે. મનુષ્ય પણ હું માન્યા પછી બાળ યુવાન વૃદ્ધની વાત છે. હું બાળે નથી, યુવાને નથી ને વૃદ્ધે નથી. સમ્યક દ્રષ્ટિ જીવ નોકરી કરતો હોય, ઠીક પૂર્વકર્મના ઉદય નોકરી કરતો હોય, તો હું નોકર છું એમ ન માને. અને શેઠ હોય તો હું શેઠ છું એમ ન માને. શું બીજા બોલામાં નથી કે હું રાજા છું, હું રંક છું, એ પણ ક્યાંક ક્યાંક લે છે રાજમલ્લી. એ બીજાને હોંપી દીધું, શેઠ હોય તો એને બીજાને હોંપી દીધું છે, અને નોકરને તો આમથી ધણી પણ વાતો નથી. તો કે શું છે કે આ કહેવાતા શેઠ કોણ? જે શેઠ કહેવાય છે એ આ શરીર પાસેથી કામ લે છે, મારી પાસેથી નહીં. શરીર હોંપી દીધું કેમ કે મારું છે ને, શરીરનું ધણીપણું પોતાને નથી, એટલે મારી પાસે કામ કરાવે છે એવી વાત રહેતી નથી. એટલે મારે કામ કરવું પડે છે, મારી પાસે કામ કરાવે છે એનું દુઃખ ન થાય એને. કેમ? એ શરીર બીજાને હોંપી દીધું, જેને જે એના ધણી હોય, એનો માલિક હોય, શેઠ હોય, જે હોય, મારે લેવા દેવા નથી. જા સમજવા જેવું આ છે. બહારમાં દેખાવ સામાન્ય સંસારી જીવ જેવો હોય, છતાં અંદરમાં કેટલો મોટો ફેર છે એ સમજવા જેવો વિષય છે. જો એકવાર એ સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સમજાય તો એનું પરિણમન સમજાય, પરિણમન સમજાય તો સમ્યક દ્રષ્ટિ ઓળખાય, જ્ઞાની ઓળખાય તો જ્ઞાની થવાય. આમ છે જી. થોડુંક ઈ દિશામાં પોતાનો પ્રયત્ન જોઈએ. ઈ દિશામાં એટલે કઈ દિશામાં? કે અંદરથી પોતાના ઉદયથી અને પોતાના રાગાદી ભાવોથી ભિન્ન પડવાનો પ્રયત્ન જોઈએ. મુક્ષુ દશામાં આત્માર્થીની ભૂમિકામાં પણ પોતાના ઉદયથી અને પોતાના રાગાદી પરિણામથી ભિન્ન પડવાનો પુરુષાર્થ અને પ્રયત્ન અને પ્રયોગ હોવો જોઈએ. તો એ પ્રયોગ સફળ જેને થયો છે એવા જે જ્ઞાની, એનું સ્વરૂપ સમજવામાં કામ આવે. કેમ કે આ પ્રેક્ટિકલ નોલેજ છે, પ્રયોગ છે એ પ્રેક્ટિકલ નોલેજ છે, અને જ્ઞાનીનું પરિણમન છે એ પણ એક પ્રેક્ટિકલ પરિસ્થિતિ છે. એટલે એને સમજવા માટે એની જાતનું જ્ઞાન જોઈએ, એને સમજવા માટે શાસ્ત્રનું જ્ઞાન જોઈએ. એમ કેમ કે એમાં વાત અધૂરી આવે છે. શું એ રંજિત થતા નથી? પણ રંજિત થતા નથી એટલે શું થતા હશે? અહીંયા તો એમ કીધું કે હું દેવ, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી, હું એવું કાંઈ ઇત્યાદિ રૂપ જ્ઞાની રંજિત થતા નથી, એટલે એવો રંગ એમને ચડતો નથી. બસ એક સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ. પરિણમન શું? રંજિત થતા નથી એવું પરિણમન શું? શું કે એવો અનુભવ થતો નથી, હું મનુષ્ય છું એવો અનુભવ થતો નથી, હું તો આત્મા છું, હું તો આત્મા છું. શરીરની પર્યાય છૂટતી વખતે બધાને દુઃખ થાય છે ને, મૃત્યુ ગણીને. મૃત્યુ તો કઈ આત્માનું થતું જ નથી કોઈનું. મિથ્યા દ્રષ્ટિ મરતો નથી ને કોઈ જીવ મરતો જ નથી, પછી ક્યાં સવાલ છે? મિથ્યા દ્રષ્ટિ સમય દ્રષ્ટિનો સવાલ નથી. પણ મિથ્યા દ્રષ્ટિને એમ લાગે છે કે હું મરું છું એવો એને અધ્યાસ થાય છે, છતાંય મરતો તો નથી. જો તો એને એવો એવી એવો ભય થાય છે ને મૃત્યુ તુલ્ય, અને દુઃખ થાય છે પછી એ ભયના. અથવા એનું મહત્વ શું? કપડું ફાટું ને જીર્ણ થયું પછી એને પહેરવાનો લોભ શું? આ ફાટીને હવે એ જીર્ણ થયું ચાલે એવું છે જ ને. શું ઝાવ જળી ગયું છે તો પછી ન ચાલે તો બરાબર છે? તો પછી એ તો બદલવું જોઈએ, એમાં બદલવું જોઈએ, એમાં એમાં રડવાનું શું? શું પોતે તો અખંડ ઉભો છે એમને. ચૈતન્ય આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા તો અખંડ ઉભો છે. જ્ઞાનીને વર્તમાન પર્યાયનું મહત્વ પર્યાય હોય ત્યારે નથી, અને પર્યાય જાય ત્યારે નથી. હોય ત્યારે નથી, પછી જાય ત્યારે ક્યાંથી હોય? કયો જયારે પર્યાય છે ત્યારે જ એનું મહત્વ ટળી ગયું છે. તો પછી જાય ત્યારે એને શું લેવા દેવા? અથવા એ જે વિભાવ પર્યાય છે મનુષ્યાદિની, એ તો રોગ છે. શું છે? રોગ છે. રોગ નું મમત્વ કરાય? હોજો ચીડ્યો હોય તો, હોજો હોય ત્યારે પણ એનું મમત્વ ન હોય તો એ હોજો મટે ત્યારે રોવા માંડવાનો? આ તો કઈ જાતની મૂર્ખામી કહેવાય. રોગ હોય ત્યારે રોગ નું મમત્વ કરીએ કે નહીં? એમાં મનુષ્યાદી પર્યાય કહો કે જેટલી કોઈ વિભાવ પર્યાય કહો, એ બધો રોગ છે જીવને. હવે એ રોગ મટી જાય ત્યારે અમારો રોગ મટી ગયો એમ રોવા માંડે, કે કેવું વિચિત્ર કહેવાય, એ કેટલું વિચિત્ર કહેવાય. હે, એવું વિચિત્ર પણ અજ્ઞાન દશામાં છે. નાની તો સમજે છે કે હું તો મારા નિરોગી અવસ્થા પ્રત્યે ગમન કરું છું સમયે સમયે, એમાં આ એક રોગની અવસ્થા પૂરી થઈ, અવસ્થામાં થોડો રોગ હતો એ પૂરો થઈ ગયો, એમાં એનો શોક કરવાનો પ્રશ્ન રહેતો નથી. પર્યાયનું મમત્વ ને એકત્વ છે એટલે એને છોડવું ગમતું નથી, અને કલ્પનાથી દુઃખી થાય છે કે અરે રે હું મરી જઈશ, અરે રે હું મરી જઈશ, પણ તું ક્યાં મરવાનો પ્રશ્ન છે? અનંત એવા દેહ છૂટ્યા, હજી તું ઊભો છો. આવા દેહ કેટલી વાર છૂટ્યા? અનંત વાર છૂટ્યા, તું હજી ઊભો છો. અને હજી અનંતકાળ તું તો એમને શાશ્વત રહેવાનો રહેનારો પદાર્થ છો. તું શાશ્વત છો એનો આધાર લે તો તને કઈ દુઃખ થાય નહીં. તારી શાશ્વતપણાનો આધાર લે તો તને દુઃખ થાય નહીં. હું શાશ્વત છું, પર્યાય આવીને જાય. મેરુ પર્વતને કોઈ પ્રદક્ષિણા કરે એમાં મેરુને શું લેવા દેવા? હે, એમ ધ્રુવ આત્મા ફરતી પર્યાય પ્રદક્ષિણા કરે છે. પછી સ્થૂળ પર્યાય હોય કે સૂક્ષ્મ પર્યાય હોય, અર્થ પર્યાય હોય કે વ્યંજન પર્યાય હોય, ધ્રુવ ફરતી પ્રદક્ષિણા કરે છે. એમાં મેરુને શું કઈ સંબંધ છે? કઈ નહી. પ્રદક્ષિણા કરો તોય ભલે અને ન કરો તોય ભલે, હું એમને મખંડ ઉભો છો. એનો સ્વભાવ છે ફરવાનો, એનો સ્વભાવ છે તો એ ફેર્યા જ કરશે. પલટવાનો એનો સ્વભાવ છે એ પલટા જ કરશે. તું પલટવાની હારે અમસ્થો અમસ્થો શું કરવા સુખી દુઃખી થશો? કલ્પના કરી કરીને કઈ સુખી દુઃખી થવા જેવું નથી.
કોઈ દિવસે મર્યો નથી,
મળ્યો નથી એટલે
મર્યો
ના, મર્યો નથી.
કોઈ દિવસે મર્યો નથી એ વાત પ્રત્યક્ષ છે, કેમ કે પ્રત્યક્ષ પોતે
મોજુદ છે. માટે
એ વાતને જે છતી વાતને ગુણ કરે છે,
છતી વાતને અણછતી કરે છે, છતી વાતને અણછતી કરે છે, ઢાંકી દે છે. અને ખોટો ભય પામે છે દોરડીમાં સાપ જોઈને. સાચો સર્પ જોઈને જેટલો ભય થાય એટલો જ દોરડી જોઈને ભય થાય છે. એ ભય નકામો છે, એનો એ ભય કામનો નથી. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો રંજિત થતો નથી. શું ભોગવતો થકો એટલે શું? કે એ ઉદયમાંથી એ પસાર થાય છે. જેટલો સમય મનુષ્ય આયુનો છે એટલા સમયને એ પસાર કરે છે, એનું નામ ભોગવે છે. ભોગવે છે એટલે મનુષ્યપણે છું એમ ભોગવે છે એમ નહીં. શું? અભોગતા પરિણામે ભોગવે છે એમ કહેવાય છે. શું? અભોગતા રહીએ છે માટે રંજિત થતો નથી. જો ભોગવે તો રંજિત થાય, પણ ભાષા એમ છે કે ભોગવતો થકો રંજિત થતો નથી. ભોગવે તો રંજિત થાય, તો કે ભોગવતો એટલે સમય પસાર કરે છે પણ રંજિત થતો નથી. તો શું કરે છે? ત્યાં જાણે છે, જાણે છે એટલે અનુભવ કરે છે અહીંયા એમ લેવું, જાણે છે એટલે વિચાર કરે છે એમ ન લેવું. અનુભવ કરે છે કે હું ચેતના માત્ર શુદ્ધ સ્વરૂપ છું, હું સદાને માટે શુદ્ધ ચેતના સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય ઘન મારું સ્વરૂપ છે, જેમાં કદી કઈ પણ કોઈ પણ પ્રકારના વિભાવના ફેરફાર થતા નથી, કોઈ વિભાવની પહોંચ એમાં નથી. હું ચેતના માત્ર શુદ્ધ સ્વરૂપ છું. આ સમગ્ર આ સમસ્ત કર્મની રચના છે. જે કાંઈ ફેરફારો થાય છે સંયોગમાં, શરીર આવ્યું, શરીર ગયું, ધન આવ્યું, ધન ગયું, એ બધા કોના ફેરફાર છે? કર્મના ફેરફાર છે. એમાં મને ક્યાંય અનુકૂળતા એ નથી અને એમાં મને ક્યાંય પ્રતિકૂળતા એ નથી, કેમ કે મને કોઈ સ્પર્શતા નથી, હું એને સ્પર્શતો નથી, ભિન્ને ભિન્ન છીએ. આમ અનુભવતા હું એમાં નથી, એનાથી શૂન્ય છું, એનામાં હું શૂન્ય છું ને મારામાં એ શૂન્ય છે, સર્વથા ભિન્ન છું. આમ જાણે છે એટલે આમ અનુભવતા, આમ જાણે છે કે એટલે કે આમ અનુભવતા, એમ અનુભવ લીધો છે. મનના વ્યાપાર રૂપ રાગ મટે છે. આવા અનુભવથી એને રાગ સમયે સમયે મટતો જાય છે, સમયે સમયે વિતરાગતા વૃદ્ધિગત થતી જાય છે. હવે એ કર્મ બાંધે છે એ વાત ક્યાં રહી? એ કર્મ છોડે છે કે કર્મ બાંધે છે? જે કર્મ છોડે છે એને નહીં સમજનારા એમ કે છે કે કર્મ બાંધે છે. આચાર્ય મહારાજ કહે છે કે તારી ભૂલ છે ભાઈ, જોવા ફેર થાય છે, એ ખરેખર કર્મ છોડે છે, બાંધતો નથી. સમયે સમયે અનન્ય ભાવે ભાવથી લઈએ તો, આ તો કર્મથી લીધું, હવે ઉપાદાનથી લઈએ તો, કે સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની જીવ સમયે સમયે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રત્યે આગળ વધી રહ્યા છે એમ છે. પછી ગમે તે સંયોગ હોય ને, મૃત્યુથી તો કોઈ મોટો પ્રસંગ જગતમાં ગણવામાં આવતો જ નથી, તો કે એ વખતે પણ એ મોક્ષ માર્ગમાં જ આગળ વધે છે, નવું બાંધતા નથી. આમ અનુભવતા મનના વ્યાપાર રૂપ રાગ મટે છે, અથવા મન જનિત રાગ થતો હતો, બુદ્ધિપૂર્વક નો રાગ થતો હતો, બુદ્ધિ ગ્રાહ્ય એવો જે રાગ થતો હતો, એ રાગને આ પ્રકારે છોડે છે. કેવી રીતે છોડે છે? કે હું શુદ્ધ ચેતના માત્ર સ્વરૂપ છું એમ પોતાના શુદ્ધ સ્વરૂપને સ્પર્શે છે. સ્વશક્તિ સ્પર્શન આગળ દેશે એ શું પછી અબુદ્ધિપૂર્વક આપી, એ અબુદ્ધિપૂર્વક સાથે એમને જોડ્યું છે, પણ બે માં લઈ લેવું, બુદ્ધિપૂર્વકમાં અને અબુદ્ધિપૂર્વકમાં, આ બંને પ્રકારના વિભાવમાં પોતાના સ્વશક્તિને સ્પર્શતા એટલે પોતાના સ્વરૂપને સ્પર્શીને એટલે અવલંબીને એને છોડી એનો અભાવ કરે છે, છોડે છે એટલે એનો અભાવ કરે છે. પેલા સ્થૂળ બુદ્ધિપૂર્વક ની વાત કરી, હવે અબુદ્ધિપૂર્વક ની વાત કરે છે. અબુદ્ધિપૂર્વમ અપી તમ જેતું વારંવારમ સ્વશક્તિ સ્પર્શન. અબુદ્ધિપૂર્વમ એટલે મનના આલંબન વિના, મોહકર્મના ઉદય રૂપ નિમિત્ત કારણ થી પરિણમા છે અશુદ્ધતા રૂપ જીવના પ્રદેશ. શું અહીંયા શું પ્રદેશ લીધા? ભાવ નો લીધા સીધા. શું મનના આલંબન વિના એટલે બુદ્ધિપૂર્વક મનનું આલંબન નથી, ગુરુદેવ એમ લીધું છે અહીંયા. અબુદ્ધિપૂર્વક મનનું આલંબન સૂક્ષ્મ હોય છે એમ લીધું છે, એમને એને પોતાને એ બુદ્ધિ ગ્રાહ્ય નથી, મન ગ્રાહ્ય નથી. મોહકર્મના ઉદય રૂપ નિમિત્ત કારણથી, તો ત્યાં શું લેવું નિમિત્ત? મનનું નિમિત્ત ન લેવું, પણ મોહકર્મના ઉદયનું, મોહકર્મ એટલે ચારિત્ર મોહ લેવો, દર્શન મોહ નહીં, ચારિત્ર મોહકર્મના ઉદય રૂપ નિમિત્તના કારણથી પરિણમા છે અશુદ્ધતા રૂપ જીવના પ્રદેશ. એટલે એવું જે પરિણમન થયું મોહકર્મના ઉદયથી, મૂળકર્મનો ઉદય જે પ્રદેશોમાં છે, આમ તો જીવના પ્રદેશો ને મૂળકર્મ જે પૂર્વકર્મ બાંધ્યા છે એનો પ્રદેશ એક જ ક્ષેત્રે ઉગાય છે ને, ત્યાં વિપાક આવે છે. વિપાક આવે છે એટલે એના નિમિત્તે પ્રદેશની અંદર પણ કંપન આદિ થાય છે. અસ્થિરતા લેવી છે ને એટલે કંપન લેવું, અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ તેને પણ જીતવાને માટે એ પ્રકારના અલ્પ વિભાવને પણ જીતવાને માટે જીતવું એટલે અહીંયા સમ્યક પ્રકારે જીતવું. વારંવાર અખંડિત ધારા પ્રવાહ રૂપે, વારંવાર નો અર્થ વચ્ચે ટુકડો પડે છે એમ નહીં, અખંડિત ધારા પ્રવાહ રૂપે એક ધારા લીધી છે, જ્ઞાન ધારા લીધી છે ને, અખંડિત ધારા પ્રવાહ રૂપે શુદ્ધ ચૈતન્ય વસ્તુને સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ તો થકો. આ સ્પર્શન નો અર્થ કાઢ્યો છે, સ્પર્શવું એટલે અવલંબવું, અવલંબવું એટલે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદમાં અનુભવમાં લેવું. સ્વશક્તિ એટલે એક શક્તિ નહીં, એ કોઈ એક ગુણ નહીં, સ્વશક્તિ એટલે શુદ્ધ ચૈતન વસ્તુ, આખી અનંત સામર્થવાન વસ્તુ લઈ લેવી. શું અખંડિત ધારા પ્રવાહ રૂપે શુદ્ધ ચૈતન્ય વસ્તુને સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ તો થકો. કેવી રીતે અબુદ્ધિપૂર્વકના રાગને છોડે છે અથવા અબુદ્ધિપૂર્વકના વિભાવને છોડે છે કે પોતાના સ્વરૂપને પ્રત્યક્ષપણે અવલંબીને, એ અવલંબન ધારા પ્રવાહ રૂપે ચાલુ છે અને એને લઈને અબુદ્ધિપૂર્વકનો રાગ પણ મટતો જાય છે. હા, ચાવી તો એક જ છે. વિભાવના પ્રકાર અહીંયા બે લીધા, પણ અસંખ્ય પ્રકારના વિભાવ છે, ચાવી એની એક જ છે. જે સ્વરૂપના અવલંબને દર્શન મોહનો અને અનંતાનુબંધીનો અભાવ થયો, એ જ પ્રકારના સ્વરૂપના અવલંબને પ્રત્યાખ્યાન વર્ણેનો અભાવ થશે, પ્રત્યાખ્યાન વર્ણેનો અભાવ થશે અને સંજલનનો અભાવ થશે. ચારે પ્રકારના વિભાવો એક જ પ્રકારથી નાશ પામવાના છે. મોક્ષ માર્ગની વિધિ ક્યાંય બદલાતી નથી, એક જ પ્રકાર રહે છે. એટલે તો અમને કેવળ જ્ઞાનનો પ્રતીત આવી જાય છે કે જે પુરુષાર્થે અંતર્મુખ પુરુષાર્થે કરીને મને સમ્યક દર્શન સ્વાનુભવ થયો, એ જ પ્રકારે મને કેવળ જ્ઞાન થવાનું છે અને એ પ્રકાર તો મને પ્રત્યક્ષ વર્તે છે, અનુભવ ગમ્ય થયો છે, વિચાર ગમ્ય નહીં પણ સમજણ ગમ્ય નહીં પણ અનુભવ ગમ્ય થયો છે, માટે મને કેવળ જ્ઞાન થવામાં શંકા રહેતી નથી એમ છે. એટલે કેવળ જ્ઞાનની પ્રતીત આવી જાય છે. પછી કઈ ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન વર્તે છે, એટલા માટે લીધું છે. સ્પર્શમાંનો અહીંયા અર્થ અનુભવ કરવો એમ લીધો છે. પ્રત્યક્ષપણે અનુભવ થાય, આસ્વાદ આવે એને સ્પર્શ્યો એમ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ આસ્વાદ છે, પ્રત્યક્ષ આસ્વાદ એટલે પોતાના સ્વભાવ ભાવ જેવો છે એવો જ અનુભવ થાય છે. અનંત ગુણોનો રસ, અનંત ગુણોનો નિર્વિકલ્પ રસ, વચનાતીત રસ, વિકલ્પાતીત રસ છે, એ રસનો આસ્વાદ આવે છે. એને આત્મરસ કયો, એને ચૈતન્ય રસ કહો કે એને અમૃત રસ કયો, કેમ કે પછી જન્મ મરણ નથી, માટે એને અમૃત રસ પણ કહેવામાં આવે છે. આવી બહુ કિંમતી વસ્તુ છે આ. કેવી વસ્તુ છે? બહુ કિંમતી વસ્તુ છે. એટલે જેને એ સમજાય છે એને એ બાજુનો જોક એવો આવે છે કે આખા જગતને એ અવગણીને પણ, આખા જગતને અવગણીને પણ એ આ કામ કરી લે છે. આ કામ શા માટે કરે છે? કે અજર અમર થાય છે. અજર અમર થવાતું હોય તો પછી કોની કોની દરકાર કરે ને કોની શરમ ભરે એમ કયો? સમાજની શરમ ભરે, સગા સંબંધીની શરમ ભરે, બીજા લોકોની શરમ ભરે, શું કરે? એ કઈ વાત રહેતી નથી. લોક લાજ સબડારી, બનારસી દાસે ગાયું છે કે ને, લોક લાટ સબ દારી આખા જગત ના પલ્લા ને ઉલાડી મૂકે છે. બે પલ્લા હોય એમાં એક બાજુ મણીકું સીધું મૂકે તો ખાલી પલ્લું કેવું ઉલડી જાય. એમ આખા જગત નું વજન હતું એને ઉલાડી મૂક્યું, એટલો ફોર્સ આવે છે, જોર એવું આવે છે. શું અંદર થી આવે છે? અંદર માં અનંત વીર્ય ભર્યું છે, અનંત જોર ભર્યું છે, એમાંથી જોર આવે છે. દરિયો ઉછળે છે, દરિયો મધ્ય બિંદુ માંથી ઉછળે છે. ગુરુદેવ કેવો દ્રષ્ટાંત આપતા કે ચૈત્ર વૈશાખ મહિનાનો 118 ડિગ્રી નો તડકો હોય તો સમુદ્ર માં મધ્ય બિંદુ માંથી ભરતી આવે અને એવડા મોટા મોજા ઉછળે કે ભલભલા ને ડૂબાડી દે. એમાં અંદર થી ચૈતન્ય વીર્ય નો સમુદ્ર ઉછળે તો સંસાર આખા ને ડૂબાડી દે, સંસાર નો વાણ ડૂબી જાય. એમાં એનું શું સમુદ્ર ભાઈ વાણ નું ગજું શું? સ્ટીમર નું ગજું નહીં તો વાણ નું શું ગજું? આ તો ઓળખું છે એમ છે. હા હા, છ બધની વસ્તીમાં એમાં બિરલા હોય શકે ને, એનો અભાવ હજી થવાનો કાળ નથી આવ્યો. પંચમ કાળના છેડા સુધી હજી આવા બિરલા પાકવાના એમ છે. તમે તો ગુરુદેવ ને જોયા છે તો થાય, આપણે તો સમજ્યા ત્યાંથી સવાર. બીજું શું પૂર્વગ્રહ હોય તો પછી, પૂર્વગ્રહ એટલે ખ્યાલ નો આવે, એ વાત સાચી છે. એ તો બધું માનવા જેવું હતું, ગુરુદેવ ની હયાતી હતી અને એમના જે આત્મભાવો, શું આત્મરસમાં વિભોર થઈને આત્મભાવો નીકળતા હતા, એ બધો માનવા જેવો વિષય હતો. શું એ કાળ એવો હોય, ચાલ્યો ગયો, ચાલ્યો ગયો તો ચાલ્યો ગયો. હા, એવું અનંત કાળ ખોયું છે, અનંત કાળ એવું બધું ખોયું છે. હવે ન ખોવાય એની તકેદારી રાખવાની છે. હા, એ ગયા, એ તો એવું છે. હા, તો ચોક્કસ એવું છે. તો કેટલાક તો મહાત્મા એ શાંત રસના ઢીમ જ હોય છે, જોવો તો એમ લાગે દેખાય જાય કે આ ઢીમ છે. શું એનો ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ રાગદ્વેષ રૂપ છે જીવના જે અશુદ્ધ ચેતના રૂપ વિભાવ પરિણામ, તે બે પ્રકારના છે. શું વિભાવ પરિણામમાં પ્રકાર બે છે, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. એક બુદ્ધિ ગ્રાહ્ય અને એક બુદ્ધિમાં ગ્રાહ્ય ન થાય એવા સૂક્ષ્મ, ઘણા સૂક્ષ્મ, કે કોઈ રીતે બુદ્ધિમાં ગ્રાહ્ય થાય અને કેવળ જ્ઞાનમાં ગ્રાહ્ય થાય છે, કોઈને બુદ્ધિમાં ગ્રાહ્ય ન થાય. ગણધરદેવ હોય તો એમને પણ નહીં, કેમ કે એટલા સૂક્ષ્મ છે એ. આમ તો રસ તો જેમાં જેમાં રસ વધારે એ બળવાન, બળ ક્યાં રહે છે? પરિણામનો, પરિણામના રસમાં. સમ્યક દર્શન થયું ત્યારથી રસ તૂટ્યો એમ કે છે. શું વિભાવ રસ, ચૈતન્ય રસ જામ્યો અને વિભાવ રસ તૂટ્યો. પછી બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના બે મળદા છે એમ કેવું છે. શું એ બે જીવતા નથી હવે? શું એ બે મરદા છે હવે? આમાં આવે છે ભગવદ્ ગીતામાં, અર્જુન બહુ નાસીપાસ થાય છે કે આ મારા કાકા મામા દાદા બધા અમે ઉભા છે, ભાઈઓ છે, સગા સંબંધી, એને મારે કેવી રીતે મારવા? મારો જીવ નથી હાલતો, એને મારવામાં મારો જીવ નથી ચાલતો. એમાં તો એક કર્ણ હતો, એમનો એનો ભાઈ હતો. હા, સગો ભાઈ અને ગુરુ બધા હતા અમે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે જો હું તને મારું વિરાટ સ્વરૂપ દેખાડું છું, મોઢું ફાડ્યું, જો અંદર શું દેખાય છે, તો કે આખું વિશ્વ દેખાય, 14 બ્રહ્માંડ દેખાય છે. હા, તો કે કુરુક્ષેત્ર દેખાય છે, તો કે એ દેખાય છે. શું દેખાય છે કુરુક્ષેત્રમાં? તો કે આ બધા મરી ગયા છે કે? આ તો બધા મરી ગયા છે કે? તો કે ભાઈ મરેલા છે, તારે મારવાની તો એ ખાલી વાત છે, બાકી તો બધા પહેલેથી મરેલા છે કે? શું એમાં રાગ દ્વેષ ને બુદ્ધિપૂર્વક ના અને અબુદ્ધિપૂર્વક ના જીતવાની વાત છે, પણ એ મરદા ને જીતવાની વાત છે, એ કોઈ જીવતા નથી, એને પહેલેથી મારી નાખ્યા છે એમ છે. પણ આ તો મારા દીકરા પ્રત્યેનો રાગ છે, આ તો મારા પિતા પ્રત્યેનો રાગ છે. શું એ જેના પ્રત્યેનો હોય એના પ્રત્યેનો, એક જીવ તો નથી. મિથ્યાત્વ અવસ્થામાં રસ આવે, ભીરું ભીરું લાગે. હા, કહે છે કે એક જીવ તો નથી. મરદામાં રસ શું આવે? આવે કે ના આવે? મરદામાં રસ આવે નહીં. ગમે એટલું પ્રિયજન હોય પણ મળદું જોવે તો હે પરિણામ ફરી જાય કે નહીં? એમાં હું એમાં નથી, એમાં જીવ નથી, એમ રાગમાં જીવ નથી. સમ્યક દ્રષ્ટિના રાગમાં જીવ નથી, માટે એનો રસ એને નથી. આમ છે. એનો ખ્યાલ ન આવે પણ છે ખરા. એટલે આમ સમજણથી ખ્યાલ આવે કેવી રીતે? કે નિર્વિકલ્પ થાય ત્યારે તો એક બુદ્ધિપૂર્વક નો રાગ ઉત્પન્ન થતો નથી, અભાવ પામે છે. તો પછી નિર્વિકલ્પમાં ને નિર્વિકલ્પમાં કેમ ન રહ્યા? સ્વવિકલ્પમાં ક્ષણ માત્ર માં કેમ આવી ગયા? કે અબુદ્ધિપૂર્વક નો રાગ હતો માટે આવી ગયા. વિદ્યમાન હતો, જીવ તો હવે નથી લેવો આપણે, વિદ્યમાન હતો. સાતમાંથી આગળ શ્રેણી માંડે આઠમામાં, ત્યારે અબુદ્ધિપૂર્વક નો ટાળતા જાય છે. સ્વરૂપ નો અવલંબન ગાઢ પ્રગાઢ થતું જાય છે અને ઓલો ટળતો જાય છે, એટલી જ વાત છે. શું હા, પણ રસ્તો ગયો. બુદ્ધિપૂર્વક માં રસ નથી, પછી અબુદ્ધિપૂર્વક માં તો ખબર જ ક્યાં છે શું છે ને શું નહીં. એ તો કેવળી ગમ્ય છે, પોતાને તો કોઈને પકડાતો જ નથી. પછી ગણધર દેવ હોય કે સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાને હોય, કોઈને પકડાતો નથી એમ છે. હા, તો હવે તો શું સમજાવશે? બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક નું સ્વરૂપ સમજાવશે અહીંયા. પરિણામ બે પ્રકારના છે, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. તેનું વિવરણ કે બુદ્ધિપૂર્વક કહેતા જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, મન દ્વારા હોય સામે બીજો સંયોગ વિયોગ પણ હોય, બાહ્ય વિષય હોય સંયોગમાં અથવા વિયોગમાં પ્રવર્તતો થતા તે જીવ પોતે પણ જાણે, એને ખ્યાલ આવે કે મારા પરિણામ અત્યારે આવા થાય છે. પ્રવર્તતા થતા તે જીવ પોતે પણ જાણે કે મારા પરિણામ આ રૂપે છે, તથા અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે એની બાહ્ય પ્રવૃત્તિ ઉપરથી, કે ત્યારે એને રાગ થાય છે, ત્યારે એને દ્વેષ થાય છે, ક્રોધ થાય છે વગેરે, કે આ જીવના આવા પરિણામ છે. આ જીવ અત્યારે રાગી થયો છે, દ્વેષી થયો છે, પોતે પણ જાણે ને બીજાને પણ ખ્યાલ આવી શકે છે. આવા પરિણામ બુદ્ધિપૂર્વક ના કહેવાય છે, આટલા સ્થૂળ પરિણામ હોય છે. પોતાને પણ ખબર પડે અને બીજાને પણ અનુમાન કરીને ખબર પડી જાય છે, એવા બધા પરિણામને બુદ્ધિપૂર્વક ના પરિણામ કહેવામાં આવે છે. ત્યાં આવા પરિણામને સમ્યક દ્રષ્ટિ જીવ મટાડી શકે છે, એવા પરિણામને સમ્યક દ્રષ્ટિ જીવ મટાડી શકે છે. કેવી રીતે મટાડી શકે છે? કે પોતાના સ્વરૂપ ના અવલંબન મટાડી શકે છે. મટાડવાનો ઉપાય બીજા પ્રકારનો નથી. સ્વરૂપ ના અવલંબન માં આવે, નિર્વિકલ્પ થાય, એટલે એ પરિણામ ઉત્પન્ન થતા બંધ થાય. પછી જેમ જેમ સ્વરૂપ સ્થિરતા વધતી જાય, તેમ તેમ અમુક અમુક પ્રકારના વિકલ્પો છૂટતા જાય અને પંચમ ગુણ સ્થાનમાં આવે, પછી વિશેષ છૂટે એટલે છઠ્ઠા ગુણ સ્થાનમાં આવે. છઠ્ઠા સુધી વિકલ્પ બુદ્ધિપૂર્વકના છે, પછી છઠ્ઠાથી આગળ બુદ્ધિપૂર્વકના વિકલ્પ નથી આવતા. અહીં સુધી રાખીને વિશેષ લેશું.